એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું ફરી સ્વાગત છે. આજે આપણે એક ઘણી રસપ્રદ નવલકથાની વાત કરવાના છીએ. લેન સમાન્થા ચાંગની ધ ફેમિલી ચાઓ 2022માં આવી હતી અને ઘણી ચર્ચા થઈ હતી એના પર.
હા, બરાબર. આ પુસ્તક આપણને અમેરિકા લઈ જાય છે. વિસ્કોન્સિનમાં એક ચાઇનીઝ અમેરિકન પરિવારની કહાણી છે, એટલે એમાં પ્રેમ છે, ધિક્કાર છે, ફરજ, રહસ્યો, બધું ગૂંથાયેલું છે.
અને લેખિકા લેન સમાન્થા ચાંગ, એમના વિશે થોડું, એમનું બેકગ્રાઉન્ડ પણ આ થીમ સાથે જોડાયેલું છે નહીં?
ચોક્કસ. એ પોતે ચાઇનીઝ ઇમિગ્રન્ટ મા બાપના સંતાન છે, એટલે એમની કૃતિઓમાં પેલું સાંસ્કૃતિક ભેળસેળ, પેઢીઓ વચ્ચેનો સંઘર્ષ, અમેરિકન ડ્રીમની વાત, એ બધું બહુ સૂક્ષ્મ રીતે આવે છે. અને એ આયોવા રાઇટર્સ વર્કશોપના પહેલા એશિયન અમેરિકન ડિરેક્ટર પણ હતા. એ બહુ મોટી વાત છે.
હા, એટલે એમની પકડ મજબૂત છે આ વિષય ઉપર. અને ધ ફેમિલી ચાઓ એ ફક્ત એક પરિવારની વાર્તા નથી, બરાબર? એમાં બીજું ઘણું છે.
હા, બિલકુલ. એક ફેમિલી સાગા તો છે જ, પણ સાથે સાથે એક કોર્ટરૂમ ડ્રામા પણ છે. અને સૌથી રસપ્રદ વાત એ દસ્તોયોવ્સ્કીની જે ક્લાસિક છે, ધ બ્રધર્સ કારમાઝોવ.
ઓહ હા, એનું આધુનિક રૂપાંતરણ.
હા, જાણે એનું પુનર્નિર્માણ કર્યું હોય એમ. એટલે આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ જ એ છે. વાર્તા સમજવી, પાત્રોના મનમાં શું ચાલે છે એ જોવું મુખ્ય વિષયો, અને હા, દોસ્તોયોવ્સ્કી સાથેનું એનું જે કનેક્શન છે એને બરાબર સમજવું.
સરસ. તો ચાલો શરૂ કરીએ. ક્યાંથી શરૂઆત થાય છે વાર્તાની? સેટિંગ શું છે?
વાર્તા આપણને લઈ જાય છે હેવન નામના કાલ્પનિક શહેરમાં, વિસ્કોન્સિનમાં. ઠંડો શિયાળો છે અને ત્યાં છે ફાઇન ચાઓ રેસ્ટોરન્ટ. છેલ્લા 35 વર્ષથી આ ચાઓ પરિવારનું બધું જ છે, ઘર, કમાણી, ઓળખ.
પણ આ રેસ્ટોરન્ટ ફક્ત ખાવાની જગ્યા નથી લાગતી, એનાથી કંઈક વધારે છે.
હા, એ જ. એક પ્રતીક જેવું છે. પરિવારના સંબંધો, એમના ઝઘડા, એમના સિક્રેટ્સ, બધું એ રેસ્ટોરન્ટ સાથે જોડાયેલું છે. અને આ બધાના સેન્ટરમાં કોણ? તો કે પરિવારના વડા લિયો ચાઓ.
લિયો ચાઓ, નામ જ ભારે છે. કેવું પાત્ર છે આ?
ભારે. હા, અને બાયોરટ પણ પ્રભાવશાળી છે એમાં ના નહીં. રેસ્ટોરન્ટ ચલાવ્યું છે વર્ષો સુધી, પણ સાથે જ બહુ ક્રૂર, સ્વાર્થી. એની સફળતા પાછળ છે ને એના પરિવારનું શોષણ છે.
એટલે પેલું અમેરિકન ડ્રીમ તો છે, પણ એનું જાણે એકદમ બગડેલું સ્વરૂપ.
બરાબર એ જ. લિયોને 3 ભૂખ છે, ખોરાક, પૈસા અને સ્ત્રીઓ. અને એ અતૃપ્ત છે. એની આ ક્રૂરતાએ એની પત્ની વિની અને 3 દીકરા ઉપર બહુ ઊંડા ઘા કર્યા છે. સફળ તો છે, પણ એ સફળતાની કિંમત બહુ મોટી છે.
તો એની પત્ની વિની ચાઓ એ આ બધામાં ક્યાં છે, એનું શું?
વિની શરૂઆતમાં તો એકદમ ધાર્મિક, પતિ પાછળ ઊભી રહેનારી, રેસ્ટોરન્ટ માટે દિવસ રાત કામ કરનારી સ્ત્રી લાગે. વર્ષોથી પતિનો વિશ્વાસઘાત, ખરાબ વર્તન, બધું સહન કર્યું છે.
પણ એવું લાગે છે કે આટલું સીધું નહીં હોય, કંઈક બીજું પણ હશે એના પાત્રમાં.
ચોક્કસ. જેમ જેમ વાર્તા ખુલે છે ને, તેમ તેમ વિનીની અંદરની તાકાત દેખાય છે. એની શાંતિ પાછળ ઘણા રહસ્યો દબાયેલા છે. એની સહનશીલતા કંઈ અમસ્તી નથી. એની પાછળ કારણો છે જે પછીથી બહુ મહત્વના બને છે.
અને આ બધો તણાવ ક્યારે સપાટી પર આવે છે?
જ્યારે ક્રિસમસ પર આખો પરિવાર ભેગો થાય છે. વર્ષોથી જે બધું દબાવી રાખ્યું હતું ને, એ બધું હવે બહાર આવવાની તૈયારીમાં છે, જાણે એક જ્વાળામુખી ફાટવાનો હોય એમ.
અને આ વિસ્ફોટના કેન્દ્રમાં 3 ભાઈઓ હશે, બરાબર? એમના વિશે વાત કરીએ. એવું લાગે છે કે આ 3 જાણે એશિયન અમેરિકન હોવાના અને પિતાના વારસા સાથેના સંઘર્ષના 3 અલગ રસ્તા બતાવે છે.
હા, અને અહીં જ પેલું દોસ્તોયેવ્સ્કીનું કનેક્શન બહુ ક્લિયર દેખાય છે.
હા, ધ બ્રધર્સ કારમાઝોવ.
બરાબર. લેખિકાએ અહીં આંતરપાઠ્યતાનો બહુ સરસ ઉપયોગ કર્યો છે. મતલબ એક ચોપડીનું બીજી ચોપડી સાથેનું ઊંડું જોડાણ. કારમાઝોવના પાત્રો અને થીમ્સને અહીં ચાઇનીઝ અમેરિકન સંદર્ભમાં મૂક્યા છે. એનાથી બંને વાર્તાઓને નવો અર્થ મળે છે.
રસપ્રદ. તો મળી આ 3 ભાઈઓને, ચાઓ પરિવારના કારમાઝોવ. સૌથી મોટો કોણ છે?
ડાગુ.
હા, ડાગુ, લગભગ 36 વર્ષનો. એ દિમિત્રી કારમાઝોવ જેવો આવેગી, ગુસ્સાવાળો, પરિવારના રેસ્ટોરન્ટ બિઝનેસમાં ફસાયેલો છે. સંગીતકાર બનવું હતું પણ બની ન શક્યો. જુગાર રમે છે, બાપ પાસે દેવું છે. એટલે એને પિતાની મંજૂરી પણ જોઈએ છે, પૈસા પણ જોઈએ છે, પણ ગુસ્સો પણ છે.
એ જ બહુ કોમ્પ્લેક્સ છે એનો સંબંધ. પિતા માટે ગુસ્સો પણ છે અને એની જરૂર પણ છે. અને એ કેથરીન નામની એક સ્થાનિક છોકરીના પ્રેમમાં છે અને ગુસ્સામાં એકવાર તો જાહેરમાં કહી દે છે કે હું મારા બાપને મારી નાખીશ.
ઓહો, આ તો ગંભીર કહેવાય. પછી બીજો ભાઈ મિંગ, એ કેવો છે?
મિંગ વચલો એ બૌદ્ધિક ઇવાન કારમાઝોવ જેવો ન્યૂયોર્કમાં છે, મોટો વકીલ છે, સફળ. એણે જાણી જોઈને પરિવારથી પોતાના ઇમિગ્રન્ટ વારસાથી દૂર રહેવાની કોશિશ કરી છે. તર્કવાદી, અલિપ્ત રહેવાવાળો.
પણ પરિવારથી દૂર રહેવાય છે?
ના, એ જ તો વાત છે. ગમે તેટલો દૂર ભાગે પણ જ્યારે ઘરમાં મુસીબત આવે છે ત્યારે એ પાછો ખેંચાઈ આવે છે. પિતાનું મોત અને ડાગુની ધરપકડ એને પાછો હેવન લઈ આવે છે.
અને છેલ્લે સૌથી નાનો જેમ્સ, એ અલ્યોશા જેવો લાગે છે.
બરાબર. જેમ્સ કોલેજમાં ભણે છે. એકદમ દયાળુ, સહાનુભૂતિવાળો, આદર્શવાદી. એ બધા વચ્ચે શાંતિ કરાવવા માંગે છે. એ સત્ય શોધવા માંગે છે. એ બધાને પ્રેમ કરવાનો પ્રયત્ન કરે છે, પોતાના જુલમી પિતાને પણ.
પણ એની આ નિર્દોષતા ટકશે?
એ જ મોટો સવાલ છે. એની સત્યની શોધ એને એવી જગ્યાએ લઈ જશે જ્યાં એની આખી દુનિયા બદલાઈ જશે.
તો આ બધા પાત્રો અને તણાવ સાથે ક્રિસમસની સાંજ આવે છે. શું થાય છે એ રાત્રે?
ડિનર વખતે ટેન્શન એકદમ હાઈ પર છે. લિયો જાહેરાત કરે છે કે દીકરાઓને વારસામાંથી કાઢી મૂકશે અને રેસ્ટોરન્ટ એક યંગ વેટ્રેસને સોંપી દેશે જેની સાથે સગાઈ કરવાનો છે.
શું વાત છે!
હા, અને આ સાંભળીને ડાગુનો પિત્તો જાય છે. એ બધા મહેમાનોની સામે ચીસો પાડે છે, હું તને મારી નાખીશ. અને ઘણા લોકો આ સાંભળે છે. આ પછીથી બહુ મોટો પુરાવો બને છે.
ઓ ગોડ! અને પછી બીજા દિવસે?
બીજા દિવસે ક્રિસમસની સવારે રેસ્ટોરન્ટના મોટા ફ્રીઝરમાં લિયો ચાઓની થીજી ગયેની લાશ મળે છે.
બાપરે, આ તો બહુ મોટો ટ્વિસ્ટ!
હા, આખા શહેરમાં હાહાકાર મચી જાય છે. પોલીસ આવે છે, તપાસ શરૂ થાય છે અને સ્વાભાવિક રીતે પહેલી શંકા ડાગુ પર જાય છે. એની ધમકી, પૈસાની તંગી, ગુસ્સાવાળો સ્વભાવ, ફિંગરપ્રિન્ટ્સ બધું એની વિરુદ્ધ જાય છે.
અને એની ધરપકડ થાય છે?
હા, પિતૃહત્યાના આરોપમાં ડાગુની ધરપકડ થાય છે.
આ પછી તો પરિવાર આખો ભાંગી પડ્યો હશે.
બિલકુલ, મૂળમાંથી હચમચી જાય છે. વિની વધારે ને વધારે ધર્મમાં ડૂબી જાય છે. મિંગ પેલી વકીલ તરીકેની ફરજ અને પરિવાર પ્રત્યેની લાગણી વચ્ચે પીસાય છે. અનિચ્છાએ ડાગુનો કેસ લડવા તૈયાર થાય છે.
પણ તમે કહ્યું હતું કે જેમ્સમાં મોટો બદલાવ આવે છે, એ શું કરે છે?
જેમ્સ એ માને છે કે ડાગુ નિર્દોષ છે, એટલે એ પોતે સત્ય શોધવા નીકળે છે. અને આ શોધ એને પરિવારના ભૂતકાળમાં ઊંડે સુધી લઈ જાય છે. એ મા બાપના અમેરિકા આવ્યા પછીના સંઘર્ષો, પિતાની ક્રૂરતાની આખી હિસ્ટ્રી અને ખાસ તો મા વિનીએ શું શું સહન કર્યું છે, શું બલિદાન આપ્યા છે, કયા રહસ્યો છુપાવ્યા છે, એ બધું જાણે છે.
આ બધું જાણ્યા પછી તો એ પહેલા જેવો ન રહે?
ના, બિલકુલ નહીં. એની નિર્દોષતા ભાંગી પડે છે. એને સત્ય જાણવું હતું પણ એ સત્ય એની શાંતિ છીનવી લે છે.
અને પછી શરૂ થાય છે કોર્ટરૂમ ડ્રામા, જે ફક્ત કાનૂની લડાઈ નથી રહેતી પણ એક તમાશો બની જાય છે એમને.
હા, બરાબર. એમાં સમાજના પૂર્વગ્રહો પણ સામે આવે છે. સરકારી વકીલ ડાગુને કેવો બતાવે છે? લોભી, ગુસ્સાવાળો દીકરો જેણે બાપને મારી નાખ્યો. અને આ આખી દલીલ પેલા સમાજમાં જે છૂપી માન્યતાઓ હોય છે ને ચાઇનીઝ અમેરિકન પરિવારો વિશે, કે તેઓ રહસ્યમય હોય, પોતાનામાં રહેતા હોય, એનો ફાયદો ઉઠાવે છે.
એટલે પરિવારની પર્સનલ ટ્રેજેડી પબ્લિક સ્પેક્ટેકલ બની જાય છે.
બરાબર. અને અહીં ન્યાયતંત્રની મર્યાદાઓ પણ દેખાય છે. સત્ય શું છે અને કોર્ટમાં શું સાબિત થાય છે, એ બે અલગ વસ્તુઓ હોઈ શકે છે.
અને કોર્ટમાં કેસ ચાલે છે ત્યારે બાકીના ભાઈઓનું શું? મિંગ અને જેમ્સ,
એ લોકો પણ પોતાની અંદરની લડાઈ લડે છે. મિંગને સમજાય છે કે ખાલી તર્કથી કામ નથી ચાલતું, પરિવારનું ખેંચાણ બહુ મજબૂત હોય છે. અને જેમ્સ, એની સત્યની શોધ એને એની મા સાથે એક એવી વાતચીત સુધી લઈ જાય છે જે બધું બદલી નાખે છે.
આ જ ક્લાઇમેક્સ છે વાર્તાનો.
હા, વિની જેમ્સ સામે એક ભયાવહ કબૂલાત કરે છે અને આપણને, વાચકને, સમજાય છે કે લિયોના મોતની કહાણી એટલી સિમ્પલ નથી જેટલી દેખાય છે. એની પાછળ કંઈક બીજું છે, વધુ જટિલ, વધુ દુઃખદ.
કોણ છે, મતલબ શું થયું હતું ખરેખર?
લેખિકા સીધો જવાબ નથી આપતા, પણ ઇશારો એવો છે કે પરિવારના કોઈ બીજા સભ્યનો હાથ છે, અને એનું કારણ દાયકાઓનું શોષણ અને પીડા છે. એટલે એ કૃત્ય ભલે શોકિંગ હોય, પણ કદાચ એ પરિસ્થિતિમાં સમજી શકાય એવું છે. બહુ ટ્રેજિક છે.
એટલે કોઈ સહેલો જવાબ નથી. અને અંતે કોર્ટનો ચુકાદો શું આવે છે?
ચુકાદો આવે છે એ કાનૂની રીતે ભલે સાચો હોય, પણ નૈતિક અને ભાવનાત્મક સત્ય કદાચ કંઈક બીજું જ રહે છે. પરિવાર ભાંગી જાય છે, પણ કદાચ આ દુર્ઘટના ભાઈઓને એમના પિતાના બોજારૂપ વારસામાંથી આઝાદ થવાની એક તક પણ આપે છે, એકબીજા સાથે નવો, વધુ પ્રામાણિક સંબંધ બાંધવાની.
આખી વાર્તા ઘણા ઊંડા વિષયોને સ્પર્શે છે. આપણે અમેરિકન ડ્રીમની વાત કરી, બીજું શું છે? ઓળખનો મુદ્દો.
હા, ઓળખ અને આત્મસાતીકરણ. ત્રણેય ભાઈઓ અમેરિકામાં ચાઇનીઝ હોવાનો શું મતલબ છે એ અલગ અલગ રીતે અનુભવે છે અને જીવે છે. મિંગ બધું ભૂલીને અમેરિકન થવા માંગે છે. ડાગુ કન્ફ્યુઝ છે. જેમ્સ બેલેન્સ શોધે છે.
પેલું વાક્ય યાદ આવ્યું તમે કહ્યું તું એમ, અમેરિકન હોવાનો અર્થ હતો કે તમે તમારો પરિવાર પસંદ કરી શકો, પણ ચાઇનીઝ હોવાનો અર્થ હતો કે પરિવારે તમને પસંદ કર્યા. આ બહુ પાવરફુલ છે.
હા, એ પરિવારના બંધનોની વાત કરે છે, જે ક્યારેક અતૂટ હોય છે તો ક્યારેક બોજારૂપ. અને મુશ્કેલીમાં આ બંધનો જ કામ આવે છે. ભાઈઓ એકબીજા પર આધાર રાખતા શીખે છે.
અને પેલો ન્યાય વિરુદ્ધ સત્યનો મુદ્દો, એ પણ બહુ મહત્વનો છે.
ચોક્કસ. કોર્ટરૂમનો ન્યાય અને અસલી સત્ય વચ્ચેનો ભેદ, પૂર્વગ્રહ કેવી રીતે આખી પ્રોસેસને અસર કરે છે. પેલું વાક્ય છે ને, જે વાર્તા જીતી તે સાચી નહોતી, પણ તે સૌથી વધુ વિશ્વાસપાત્ર હતી. આ બહુ સચોટ છે.
અને રહસ્યો, ભૂતકાળનો બોજ.
હા, પરિવારના રહસ્યો કેવી રીતે વર્તમાનને કોરી ખાય છે. જ્યાં સુધી એનો સામનો ન થાય ત્યાં સુધી મુક્તિ નથી. લિયોનું મોત એક કેટેલિસ્ટ બને છે, જે બધું દબાયેલું હતું એ બહાર લાવે છે.
કથન શૈલી વિશે શું કહેશો? થર્ડ પર્સન વ્યૂ છે.
હા, ત્રીજા પુરુષ સર્વજ્ઞ, જે કે આપણને ત્રણેય ભાઈઓના વિચારો, એમની લાગણીઓ જાણવા મળે છે. આપણી સહાનુભૂતિ બદલાતી રહે છે. એનાથી વાર્તા વધુ રિયલ અને જટિલ બને છે.
અને દોસ્તો યસ્કીનું જોડાણ તો છે જ.
હા, એ આંતરપાઠ્યતા વાર્તાને એક અલગ જ લેવલ પર લઈ જાય છે. પિતા પુત્રનો સંબંધ, ઈર્ષ્યા, શંકા, પાપ, મુક્તિ, આ બધી યુનિવર્સલ થીમ્સને નવા કલ્ચરલ કોન્ટેક્સ્ટમાં મૂકીને લેખિકા એને ફ્રેશ બનાવે છે.
પ્રતીકોનો ઉપયોગ પણ સારો છે. રેસ્ટોરન્ટ, ખોરાક, ઠંડી.
બરાબર. ફાઇન ચાઓ રેસ્ટોરન્ટ સિદ્ધિનું પ્રતીક છે, પણ કેદનું પણ છે. ખોરાક ક્યારેક જોડે છે તો ક્યારેક લિયોની જેમ ભ્રષ્ટાચાર બતાવે છે. અને ઠંડી, બરફ એ પરિવારની ભાવનાત્મક ઠંડક અને છેલ્લે લિયોના મોતમાં દેખાય છે. લેખિકા પૂર્વાભાસ પણ વાપરે છે, એટલે શરૂઆતથી જ એક અંદરખાની ટેન્શન રહે છે કે કંઈક થવાનું છે.
આ બધું વાંચીને કે સાંભળીને વાચક પર કેવી અસર થાય? મને તો બહુ અસ્વસ્થતા થઈ હતી વાંચતી વખતે.
હું સમજી શકું છું. એ એકદમ હલબલાવી નાખી એવી વાર્તા છે. રહસ્ય છે, દુઃખ છે, પાત્રો માટે સહાનુભૂતિ જાગે છે, પણ એમના કાર્યો પર સવાલો પણ થાય છે.
સરળ જવાબો નથી મળતા.
ના, બિલકુલ નહીં. એ આપણને ઊંડા ઉતરવા મજબૂર કરે છે. પાત્રો કેમ આવું વર્તન કરે છે એ સમજવા પ્રેરે છે. અને ખાસ તો એશિયન અમેરિકન અનુભવ, એમની ફરજો, એમની મહત્વાકાંક્ષાઓ, એમણે સહન કરવા પડતા પૂર્વગ્રહો, એમની ઓળખનો સંઘર્ષ, એ બધું વધુ સારી રીતે સમજાય છે.
એક ચોક્કસ સંસ્કૃતિની વાત કરીને પણ એ વાર્તા સાર્વત્રિક બની જાય છે.
એ જ એની ખૂબી છે. તો અંતે આ નવલકથા આપણને શું શીખવી જાય છે, શું વિચારતા મૂકી જાય છે? મારા માટે તો પરિવાર કેટલો જટિલ હોઈ શકે અને ભૂતકાળનો ભાર કેટલો ભારે હોઈ શકે એ મુખ્ય છે.
અને સત્ય, સત્ય જાણવું અને એનો સામનો કરવો કેટલો મુશ્કેલ હોઈ શકે, ખાસ કરીને જ્યારે દુનિયા તમારા વિશે પહેલેથી જ કંઈક માનીને બેઠી હોય.
હા, અને કદાચ એ પણ કે પેલો જે ઝેરી વારસો હોય છે એમાંથી છૂટવાનો રસ્તો સહેલો નથી હોતો, કિંમત ચૂકવવી પડે છે.
બરાબર, એક વિચારવા જેવી વાત છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.